પ્રયાગરાજની અંદર પ્રભુએ નિવાસ કર્યો ભરદ્વાજ ઋષિના આશ્રમે. આટલા દિવસ સુધી બે દિવસની રજા પણ પડી. ઋષિઓના આશ્રમમાં પ્રભુને પણ ગમે છે, બે દિવસ વધારે પણ રહે. ભગવાન ભરદ્વાજ ઋષિને પૂછી રહ્યા છે, પ્રભુ અમારે કયા માર્ગે જવું? સૃષ્ટિ ભગવાનને પાસે માગે, અમારે કયા માર્ગે જવું? અને ભગવાન ઋષિઓ અને સંતો પાસેની પત્ને પૂછે કે મારે કયો રસ્તે જવું. જોઈએ છીએ આપણે શાસ્ત્રોમાં, જગતમાં, ગ્રંથોની અંદર, મહાપુરુષોએ, તપસ્વી ઋષિઓએ જે માર્ગ ચાતર્યો હોય એ માર્ગે જ ઉપાસકો, સાધકો, ભક્તો એની પાછળ પાછળ ચાલતા. એટલે સિદ્ધ મહાપુરુષોએ જે માર્ગ પ્રશસ્ત કર્યો હોય એ માર્ગે સર્વસૃષ્ટિને ઉપાસક સાધકો જતા હોય તો ભગવાનને પણ પૂછવું પડે કે મારે કયે રસ્તે જવું. કારણ રસ્તો પાડનાર તો મહાપુરુષ. એટલે ભગવાન સ્વયં પૂછે, નાથ કહીએ હમ કેહી મગ જાય, અમે કયા માર્ગે જઈએ. માણસ તો પૂછે, હે પ્રભુ મને માર્ગ આપ, હે પ્રભુ મને રસ્તો બતાવો, મારે કયે રસ્તે જવું. પણ અહીંયા ભગવાન પૂછે ભક્તને, મારે કયે માર્ગે જાવ. મુનિમન બેહસી રામ. ઋષિ પણ તત્વજ્ઞાની છે, ભગવદ તત્વને પૂરેપૂરું સમજી ચૂકેલા છે. રામની અંદર ભગવદ તત્વ સ્વયં છે. એટલે ઋષિએ મનમાં વિચાર કરીને હસ્યા, મન મુસ્કાય, મનમાં ને મનમાં હસીને, ક્યાં ભગવાન જગતના બધા જ જીવોને માર્ગ આપનાર એ જ માર્ગ છે. કેશવમ પ્રતિગચ્છતિ સર્વદેવ નમસ્કાર. બધા ગમે એટલા ઋષિઓએ પ્રશસ્ત કરેલા સાંપ્રદાયિક માર્ગો આખરે એક જ પ્રભુ સુધી પહોંચાડવા વાળા છે. એટલે પ્રભુ સ્વયં એક માર્ગ છે અને ઋષિને પૂછી રહ્યા છે સ્વયં. એટલે મનોમન હસીને ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ આપને માટે કોઈ પણ માર્ગ, કોઈ પણ રસ્તો કઠિન નથી, અઘરો નથી. પ્રભુને માટે આખી સૃષ્ટિ જેણે સર્જી છે બધું જ સરસ થઈ જાય. ભલે પાપી જીવને નરકનો રસ્તો લાગે ને વૈતરણી નદી લાગે, પણ પ્રભુ સ્વયં એ માર્ગે જઈને ઉભા રહે તો નરક સ્વર્ગ બની જાય, વૈતરણી દેવ નદી બની જાય. એટલે આપનામાં એ સામર્થ્ય છે પ્રભુ, સુગમ સકલ મગ, આપના માટે બધા જ માર્ગો, જેટલે ક્યાંય પણ કોઈ પણ જવાનું હોય બધા જ રસ્તા આપને માટે બહુ જ સરળ, બહુ જ સહેલા છે. આપને માટે કશું જ અઘરું નથી. તુમ કહું અહો, આપને બધા જ માર્ગ. પ્રભુને માટે ક્યાં છૂપું છે? માણસના અંતઃકરણ એના હૃદય સુધી પણ પહોંચી જઈ શકે છે, ભલે માણસ પોતાના મન સુધી ન પહોંચી શકતો હોય, પણ પ્રભુ મન સુધી પણ પહોંચી શકે. દરેકના હૃદય સુધી પહોંચવા વાળા ભગવાન છે. એટલે કહ્યું કે આપને કયો માર્ગ સુલભ નથી. ભગવાન ના દરેકે દરેક માર્ગ સુલભ અને સુગમ છે. માણસ એને અટવાવી નાખતો હોય છે રસ્તાને. માણસ સ્વયં પોતાની કુબુદ્ધિથી જે સન્માર્ગ છે એને પણ વિકૃત કરી નાખતો હોય છે. તીર્થમાં સદભાવનાથી જઈએ, આનંદ આવે, સાત્વિકતા મળે, તીર્થ કરીનો એનો આનંદ. પણ કોઈ એવી વિકૃત વ્યક્તિ ત્યાં આગળ જાય પોતાની કુટેવથી, પોતાના વ્યસનથી, એ જ તીર્થમાં પોતે વિકૃત થઈ જશે. તીર્થ છે છતાંય, એટલે માણસ જ કોઈ પણ તીર્થને પણ વિકૃત કરી નાખવાની અંદર એનામાં અનેક વૃત્તિઓ પડેલી હોય છે. પણ તો ભગવાન સ્વયં છે, ભગવાન જે કોઈ માર્ગે આગળ વધે એ બધા જ માર્ગ ખૂબ જ સુગમ, ખૂબ જ સરળ, પાવન, પવિત્ર, સાત્વિક, સંયમનો માર્ગ હોય. પ્રભુ જે માર્ગે જાય એ માર્ગે ભક્તોને જવાનું હોય, મહાપુરુષોને જવાનું હોય, તો સંયમનો જ થઈ જાય, એ માર્ગ સાત્વિકતાનો જ થઈ જાય. આપણે જ પ્રભુની પાસે માગતા હોય પ્રભુ સંયમ આપ, સાત્વિકતા આપ, મારા જીવનમાંથી દુરાચાર દૂર થાય અને કોઈ વ્યસન કે કોઈ વિકૃતિ ન રહે એવી આપણે એને જ પ્રાર્થના કરતા હોય. એ જે માર્ગે હોય ત્યાં કોઈ પણ ઉપાસક સાધક, કોઈ પણ જીવ એ માર્ગે ચાલવા માંડે ને એટલે બધું જ સુગમ થઈ જાય. એટલા માટે ભરદ્વાજ ઋષિ કહે છે, પ્રભુ આપના માટે બધા જ માર્ગ, બધા જ સ્થળ ગમ છે. આપણે કોઈક પહાડ ચડવો હોય તો પરસેવો થાય, શ્વાસ ચડે, થાક લાગે, પગ દુખે, પણ ભગવાનને માટે ગમે એટલા મોટા પહાડ હોય એને સુગમ છે. સુગમ સકલ મગ તુમ કહું અહી, પ્રભુ આપને માટે કોઈ પણ માર્ગ અવરોધ વાળો છે જ નહીં. સાથ લાગી એટલે આમાં ભરદ્વાજ ઋષિ ભગવાનના તત્વને ઓળખી ગયા છે, આપ સ્વયં છો. અને ભગવાને પણ ઋષિને ખૂબ સારી રીતે અનુભવી લીધા, ત્યાં તો તપોમૂર્તિ છે, સાત્વિક છે, ત્યાગ ને સમર્પણની મૂર્તિ છે, એટલે એમાં કઈ પણ ઉણપ હોય. એટલે પરસ્પરના સદભાવ એટલા ચરમસીમાએ પહોંચ્યા કે ભગવાન પોતે સ્વયં હોવા છતાંય તપસ્વી ઋષિને માર્ગ પૂછે અને ભગવાનના પૂછ્યા પછીથી ઉત્તર આપનાર ઋષિ પણ સક્ષમ છે. તમારા માટે કયો માર્ગ નથી, તમારા માટે શું દુર્લભ ને દુર્ગમ શું છે, બધું જ આપના માટે સુગમ છે. એટલે આટલી જ વાત કરીને, એટલે ખૂબ સાંકેતિક ભાષામાં છે, આપને માટે બધું જ સર્વસ, આખું વિશ્વ, બધી જ દિશાઓ, દસે દિશાઓ આપને માટે, આપને માટે કશું જ અગમ નથી, બધું જ આપને માટે સુગમ છે. સુગમ અગમ નાના ચરિત્ર, આ તો એ ચરિત્ર કરવા વાળા છો. સુગમ અને અગમ, તો આપને પછી કોઈ રસ્તો ક્યાંથી અટવાવી દેવાનો હતો. આમ આટલી જ સૂક્ષ્મ વાત, સંક્ષેપની અંદર વાત કરી, ગૂઢ વાત જે કઈ હોય એને એમ કહેવાય ને કે ભાઈ મોઘમમાં, મોઘમમાં ભગવાને પૂછ્યું, મોઘમમાં ઋષિ ઉત્તર આપી દીધું. ત્યાર પછીથી જ્યારે ભગવાન ભરદ્વાજ ઋષિના આતિથ્યનો સ્વીકાર કર્યો અતિથિ તરીકે, પણ અતિથિ તરીકે વિદાય લેતી વખતે એમને ચાલી નીકળ્યા નથી, ચાલો હવે ભરદ્વાજ ઋષિને પૂછ્યું છે, હવે અમે જઈએ છીએ, આપની આજ્ઞા છે, કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ ને, સ્વાગત સારી રીતે થાય પણ જતી વખત પૂછવું પડે, અમે જઈએ છીએ, રજા લેવી પડે. ભગવાન સ્વયં છે તો ભરદ્વાજ ઋષિની આજ્ઞા લે છે, અમે જઈએ છીએ. ક્યાં જઈએ એ બધી વાત થઈ ગઈ. હવે ભગવાન વનયાત્રા, 14 વર્ષની વનયાત્રાની આગળ પ્રયાણ કરતા ઋષિને જે વાત કરી, એટલે ઋષિએ પણ શું કર્યું, સાથ લાગી, સંગાથે મોકલવા માટે. થોડે સુધી સંગાત તો થાય, અને સંગાતને માટે ઋષિએ શિષ્યને બોલાવી લીધા. આમાં શિષ્યને એ કહ્યું અને સાંભળ્યું, આવા મોટા અતિથિ આવ્યા છે, आश्रम नी अंदर अने गुरु महाराज एमनी सेवामां बोलावे तो एक कहता पांच कहता पचास आवीने उभा रहे। आपणे ते पांच कहुं पचास आवीने उभा रह्या। साथ लागी मने शिष्य बोलाये सुनी मन मुदित पचास एक आए बोलाव्या पांच अने आव्या पचास। अने प्रसन्नता थी कि आपणे गुरु महाराज आमनी शुं सेवा सौंपशे आटला सरस अतिथि छे भगवान स्वयं मेहमान थईने अने एमनी सेवामां आपणने बोलावता शी आज्ञा करशे। दरेकने एम थाय के मारी सेवा लेशे मारी मने सेवा आपशे। सेवानो लावो अने आ सेवानो मौको बीजे क्यारे मळवानो तो स्वयं भगवान पधार्या छे एमनी सेवा तो सुनिमाने मुदित पचास का खूब आनंद पूर्वक उत्साह पूर्वक के रस्तो कोण चालवा जाय एम करने मार नथी आवो तू तू रस्तो बताई आव ने एम आपणे બીજાને થાક લાગશે જવું પડશે ખાલી પાછા આવવું પડશે। એટલે એવો કોઈ કુભાવ નથી કે ના ગુરુજી આને મોકલો ને મારે જવાની ઈચ્છા નથી। આપણે કોઈને સેવા સોંપ્યું ને જા તું કરી આવજે અહીંથી લઈ ગયા હોય તું જઈ આવજે તેથી જાણ અહીંથી જમવા મોકલીએ ને તો આ બારણે થી બાર પેલા કહેશે તું મૂકી આવે પેલા દાણે તું મૂકી આવજે। અહીંયા ભરદ્વાજ ઋષિ બોલાવ્યા પોતાના શિષ્યોને વિદ્યાર્થીઓને પણ એક નહીં પચાસ આવીને ઉભા રહ્યા બધાને એમ હતું કે ના અમે જ જઈએ અમે જ જઈએ અમે જ જઈએ। બધાનો એટલો બધો ઉત્સાહ હતો અને જો ગુરુ મહારાજે ભરદ્વાજ ઋષિ કહ્યું હોત કે જાઓ પચાસે પચાસ જાઓ તો પચાસ માંથી એક પાછો ના બધા જ સાથે ચાલો ને આવા ભગવાન ક્યાંથી મળવાના હતા।